ඔන්රබල් ගාමනී ජයවක්‍රම පැමිණ.
මගේ මිත්‍රයා ගරු සභාවතුමනි, අපි දෙන්න හරි යාළුයි. ඒකයි ඔය වගේ පොඩි වාග් ප්‍රහාරයකට ආවේ. විශේෂයෙන් ඔබතුමා සදාන් කළ මේ ඓතිහාසික අල්ලා දූෂණ වංචා සංශෝධන පනතේ කාර්ය මණ්ඩල මම දන්නවා ඒක ඇත්ත. අධිකරණ මෙතුමිය අපි සම්පූර්ණ සහය දෙනවා. මොනවා කරන්නත් කාර්ය මණ්ඩලයේ අඩු බව අපි දන්නවා. දිගටම ඒ අවශ්‍ය පාසුකම් දෙන්න ඕන. එහෙම නොකර මේ පාර්ලිමේන්තුව මොන පනත් අනුමත කෙරුවත් ඒ පනතක් හෝ පැමිණිල්ලක් හෝ පුරේෂයකට හෝ දේශපාලන කාට වුණත් නීතිය එක නීතියයි තියෙන්නේ. ඒ නීතිය ක්‍රියාත්මක කරන්න නම් ඒ අවශ්‍ය කාර්ය මණ්ඩල පාසුකම් ඒ සෑම දෙයක්ම දිය යුතුයි. එනිසා මා අධිකරණ මෙතුමියගෙන් මේ ගැන අපි සම්පූර්ණ රජයක් විදියට අපි වහන්න යන්නේ නෑ ගරු මගේ මිත්‍ර වාසුදේව සහෝදර මන්ත්‍රීතුමාට මං කියන කැමති. අතන ඉන්නවා නීතිය හදපු ඔබතුමාල පැතින්න විජයදා මෙතුමාත් ඉන්නවා එතන. එතකොට අපි මේ රට හදන්න නම් අපිට යන්න ඕන අපි මේ ලංකාව කියන ඉතා ශ්‍රේෂ්ඨ රටක් අවුරුදු 70 දෙන ඉතිහාසයක ප්‍රජාතන්ත්‍රවාදී ලී ක්වාන් යූ මෙතුමා කීවේ මලේෂියාවෙන් අර චීන ජාතකයින්ට වෙනම සිංගප්පූරුවල හදද්දී මම කොළඹ නගරයයි ගන්නවා කිව්ව ආදර්ශයෙන්. එදා අපේ ආර්ථික තිබුණේ ජපානට වඩා ලක් ශක්තිමත් රුපියලක් තිබුණා. ඒ ඔක්කොම කඩාවැටුණා. අයි මේ සභාවේ මේ උත්තර සභාවේ අපි අය වාකියන් ඔක්කොම පහුගිය කාලවල බලය ගන්න ජාතිවාද ආගම්වාද කුලවාද සෑම දෙයක්ම කියලා හදෙන් හාල් සෙරු දෙකේනවා කිව්වා. මෙන්න මේ වගේ දේවල් කරලා දූෂණ වංචාවත් මතුවෙලා ඉස්මතුවෙලා මේ රට ඉතා බංකොලොත් රටක තත්ත්වක අපි කඩකාටු වෙනවා. මම කතා කරන ජ්‍යෙෂ්ඨ දේශපාලක විදියට මේ තත්ත්වය අපි නැති කරන අය දැන් කාලේ ඇවිල්ලා තියෙනවා. මේ කාලය තුළ අපි ඒ පියවරන ගත්තොත් මගේතන්නේ මේ ස්වභාවට චන්දදායක දායිකාව පත් කරන ඊළඟ මැතිවරණයේදී මගේ පැතුමනම් ගරු සභාපතිතුමනි මම කැබිනට් මණ්ඩලයේත් කියලා තියෙනවා, ප්‍රසිද්ධ රැස්වීමලත් කියලා තියෙනවා, මේ සභාවෙත් කියලා තියෙනවා, මේ දූෂණ කියන යම් කවුරුනා තරාතිරම් නැතුව ඒ තරාතිරම් නැතුව ඒ නීතිය දඬ නීතිය අතර ගේන්න ඕන. මට තියෙන නීතියත් මේ සභාවේ නීතියත් ගමේ ගොවිරාළ පුංචි බණ්ඩ මහත්තයාගේ නීතිය එකයි. අපි එහෙනම් ඒ නීතිය ක්‍රියාත්මක වෙන්න ඕන. හැම ආගමක බුදුරජාණන් වහන්සේ තරන්නේ මේ ජේසුස් වහන්සේ මහමත්තුමා හින්දු ආගම කතෝලික හැම ආගමකම විනය කියන එකයි ගෙන්නේ. අවංක භාවයයි. මම කතරගම දේවාලය කියලා සභාපතිතුමනි මමයි කරුජ කතානකතුමයි කොඩියෝසන තුර මංගල්ලේ දේවාලය. මම මේ කතා කරන්නේ මං එදා තමා කෝරන් පොතේ තියෙන සත්‍ය අවංක මහමත්තුමා කියව මන මතක් දැක්කේ. කතර තියෙන වල්ලිය අම්මාගේ ඉස්සර පල්ලිය ගාව කොයිල ගාව පල්ලිය මුස්ලිම් පල්ලිය. ඒක ඇතුලේ ඉස්සරහම ලියලා තියෙන මොකද්ද? ලියලා තියෙන්නේ යම් කෙනෙක් අධර්මයෙන් හම්බ කරන්නේද ඔහුගේ දානවත් එපා කියලා තියෙනවා. එහෙනම් ඒ වගේ හැම ආගම සාස්ත්‍රෝසල දේශනා කළේ මේක කඩපිට හරවාගෙන චන්දදායකයා රවක නොමගයවලා චන්දදායකයා ඡන්දය අරගන්නවා. නළුවෙක් නිළියෙක් වෙයි නැත්නම් සල්ලි අධර්මයෙන් හම්බ කරලා වියදම් කරලා ව්‍යාසන ක්‍රමය නැති වෙලා මේකේ වෙන දේවල් වල අද දූෂණ රජ කරලා තිනවා. මේක නෑ කියන්න බෑ. අපිට වහන්න බෑ මේක කාටවත්. මම ඒ නිසායි කියන්නේ මේ අද මේ ගේන අල්ලා දූෂණ පනත තුල කමිෂන් එකේ මේ සංශෝධනත් එක්ක අපි පහුගිය කාලේ මේක මම අලුතෙන් ජනතුමා දැන් කමිෂන් පත් කරලා තියෙනවා. මේ 2015 ඉඳලා තියෙන වංචා දූෂණ කිසි ප්‍රශ්නයක් නැහැ. අපි අදත් කිව්වේ වංචා පරීක්ෂණ කරන්න ඒ ඔක්කොම වගකීම් ගන්න කිසි ප්‍රශ්නයක් නැහැ. හැබැයි කමිෂන් එකෙන් මෙච්චර කාල නඩු අල්ලස් දූෂණ වංචා හා කමිෂන් වලින් 34ක් තියෙනවා පෞගේ රජ කාලවල වෙච්ච ආසදේව ගරු මාත්‍රිතුමනි. මේ ඔක්කොම මේ පරද අපේ අධිකරණ ඇමතුමිය අද මේකේ සංශෝධනත් එක්ක ඔක්කොම දෛනික අධිකරණයෙන් පටන් ගන්නවා එන්න. ඒකම අපේ හරි අය වැරදි කරලා තියෙනවනම් අපි වහන්න පවුඩර් ගන්න ලෑස්ති නැහැ ගරු සභාපතිතුමනි. වැරදි කළා නම් අධර්මයක් කළා නම් නීතිය කාටත් එකයි. ඒක පෙන්වුවා ශිරාණි බණ්ඩාර මැතිණිය. මම කියන්නම් පළාත් සභාවේ ගරු සභාපතිතුමනි මම ප්‍රධාන ඇමතිලා ආවේ. එතුමිය නීති විද්‍යාලයේ විදුහල්පතිනි. එතුමිය මට උදව් වෙලා තියෙනවා නීති හදාන්න. වයඹ පනතක් ගෙන ආවා. අපි ගෙන ආවා ඒ අවස්ථාවේ පාරිසරික පනත. අද මහාණ්ඩුවට අත ගන්න බෑ. මගේ අනුරාපා මැතිතුමත් ඉන්නවා මෙතන. ඒ කාලේ පළාත් සභාවේ හිටියා. ඒ පනත අත ගන්න බැරි විදිහට මම හැදුවේ එතුමියලා මට උදව් වුණේ ඉඳන්. එතුමියව මේ සභාවට ගෙනල්ලා පෑ ගානකදී ශිරාණි බණ්ඩාර මැතිණි අග්‍රවිශ්වකරතුමියයි මොකද බැසිල් රාජපක්ෂ ගෙනාවා අර මොකද පනතක් මොකද ගෙනාවේ මේ දිවි නැගුමෙන් පනත කියලා ඕක අනුමත කරුවේ නැහැ කියලා අතීතය අමතක කරන්න එපා ඒක අනුමත කරුවේ නැහැ කියලා පලිය ගන්න කමිෂමක් දාලා පාර්ලිමේන්තුවේ කාර්ය තේරීකර සභාවක් එළියනකම් මම දැක්ක හැටි අපිව එදා එහෙමයි කියලා නමුත් නීතියක් දහන් වෙන සංශෝධන කරාවේ මේ රජයට පිසිරු දෙන්න තමයි අද අධිකරණයේ ස්වාධීනත්වය තියෙන්නේ කමිෂන්ලේ ස්වාධීනත්වය තියෙන්නේ ඒ නිසා හත් දෙනෙකුගේ ජනාධිපතිවපත් කළ ශ්‍රේෂ්ඨ අධිකරණයේ ඒ මිනිස් ස්වභාවයේ නඩු ඇසු එතුමාපත් කළත් ඒ මිනිස් කාරු තුමාලා තමන් නීතිය තුළ නොර්මි නොබියව අපි අවිසුර හැරලා රට කාර්මණ වෙලා රට අවුරුදු දෙකකට පස්සර ගිහිල්ලා බලන්න අපේ අයවැල් එන්නේ ඉතිහාසයේ පළවෙනි වතාවට 2019 අය වෙන්නේ 2018 නොවැම්බර් මාසේ අපි අනුමත කරලා ඉවරයි. දැන් වෙලහට වැඩ පටන් ගෙන අපි මොකද වුනේ 2019 අයවැය ඉතිහාසයේ පළවෙනි වතාවට අපි ගේන්නේ මාර්තු මුල් සතියේ මුදල් ඇමතිවරු මහා කාර්යබරි ඊළඟට එන වෙසක් ඊළඟට සිංහල අලුත් අවුරුදු එනවා සිංහල අලුත් අවුරුදු එනවා මේ රටේ ආර්ථික පස්සර බැස්සුව අවුරුදු කහමාරක් අධිකරණයේ ස්වාධීනත්වය පෙන්නවා කමිෂන් බලවලින් පොලිස් වලින් මාරු කරන දැදී ඒවා කමිෂන් පොලිස් කමිෂන් බව කෙලින් හිටියා ඒ නිසා රටක් හරියන්නේ නම් නීතියක් තියෙන්න ඕන ස්වාධීනත්වය අධිකරණයේ ඒවා තියෙනවා රජයේ සේවක ආත්ම කරුත්වයකද වැඩ කරන්න තියෙන්න ඕන අයිසක රජයේ සේවකයෝ අපි දැක්ක ජනාධිපති කාර්යාලයේම වැලලා තියෙනවා. චූදිතෙක් වැරදි කරුවෙක් කියලා කලිම ගන්න බෑ. ඔබතුමා ගරු අග්‍රමාත්‍යවට ඇඟිලි දික් කළා මොකද කිව්වේ? ඔබතුමා කියන කමිෂන් එක මම කමිෂන් එකද බලවත් මම ආන ගරු සභාපතිවනි අධිකරණයේද බලවත් මගේ ප්‍රශ්නේ උතරයි. එතකොට මෙතුමා කියන විදිහට තර්කය කමිෂන් වාර සාක්ෂි දුන්නා කියලා ඊළඟට අවසානයේ යන්නේ තීන්දුව දෙන්නේ අධිකරණේ නම් අධිකරණයක උපුන වෙන දෙයක් එතුමා මේ සභාවේ කීම ගැනම කරගාට වෙනවා. ඔබතුමා ජ්‍යෙෂ්ඨ දේශපාලකේ ඔබතුමා කෑම කාලේ එළියට එද්දි මං කිව්වේ වාම ඔබතුමාට කිව්වේ යන්න සෝමාද්‍රීලා නිවන් දකින්න කියලා. ඔබේ නිසා මෙතන බොරුවට වැඩ ගන්න එපා. බුදුවට අවස්ථාව දෙනවා වැරදි කෙරුවා නම් අගමැතිතුමා රණිනකද වෙන්න පුළුවන් කමම වෙන්න පුළුවන් ඔබතුමාලා වෙන්න පුළුවන් ඒ නීතිය ක්‍රියාත්මක කරන්න මම එතනයි ඉන්නේ. ඉතින් මේ රටේ අද ඓතිහාසික මේ වැදගත් පනතුලි අපේ වෙන්න පුළුවන් මේ ඊළඟ මැතිවරණ ඉස්සෙල්ලා මම අල්ලස් දූෂණ කමිෂන් සභාවේ ඉතර නෙමෙයි දෛනික අධිකරණයේ අමැතිතුමිය ඔබතුමිය ගැන ඓතිහාසික කතා වෙනවා. මෙයා දෛනික අධිකරණයෙන් නඩු අසල ඉවරෙන්න ඕන මේ පැත්තේ වුණා ඒ පැත්තේ වුණා පවුඩර් ගන්න කතාවක් නේ මම කතා කරන්නේ. ඒ කරලා ඊළඟට අන්න ඊළඟ මෙතිවරේ ඡන්දදායකයොත් මම ඡන්දායක දායකවට කියනවා තමන් ඔළුව පාවිච්චි කරලා ලස්සනට ශරීරයට සල්ලි වල නීති විරෝධී හම්බ කරුවාට නෙමේ ප්‍රතිපත්ති වලට දර්ශනයකට රට ගොඩ ගන්න මේ රට අපි කඩකාටි පස්සට ගිහිල්ලා ඉන්නේ. අපි මේ ආණ්ඩුව ගන්නවා අපි නැවත බලයට එන විදිහ වෙන කරනවා අවංකත්වයට මුල් තැන දෙනවා ස්ථීර සාර සංවර වෙල බිල්ලක් ගේනවා මේ තුලින් අපි රට හදනවා. එහෙනම් මම මීට කාලෙ මන් දන්නවා ඔබ ස්තුතියි.
ඔබල ස්මන්දරන් හොන්රබල් මහින්දානන්ද අලුත්කමි නෝ හොන්රබල් ශ්‍රීධර්
ගෞරව குழுக்களின் பிரதி தவிசாளர் அவர்களே, இன்றைய தினம் லஞ்ச ஊழல் தொடர்பாக இந்த நாடாளுமன்றத்திலே முக்கியமான விடயங்கள் கொண்டுவரப்படுகின்ற அதே நேரம் மிக முக்கியமாக இந்த நாட்டிலே இருக்கின்ற பல்வேறுபட்ட விசாரணைகள் விசாரணை குழுக்கள் தொடர்பிலும் சில விடயங்களை நான் இந்த இடத்திலே முன்வைக்க விரும்புகிறேன். கௌரவ குழுக்களின் பிரதி தவிசாளர் அவர்களே, விசாரணை ஆணைக்குழுக்கள் தொடர்பான சட்ட திருத்தம் பற்றி விவாதிக்கப்படுகின்ற இந்த வேளையிலே இந்த நாட்டில் உள்ள சிறுபான்மை சமூகங்களின் சார்பாக நாட்டின் உயர் சபையான இந்த மன்றிலே சில கருத்துக்களை பதிவு செய்ய விரும்புகிறேன். சோல்பரி ஆணைக்குழு தொடக்கம் காலங்காலமாக இந்த நாட்டிலே அமைக்கப்பட்ட ஆணைக்குழுக்களில் நம்பிக்கை கொண்டவர்களாக இந்த மக்கள், குறிப்பாக தமிழ் மக்கள், அவற்றின் செயற்பாட்டிற்காக தமது ஒத்துழைப்பினையும் தங்களால் இயன்ற உயர் பங்களிப்பினையும் வழங்கியிருக்கிறார்கள். ஆணைக்குழுக்களினால் நீதியும் ஜனநாயகமும் நிலைநாட்டப்படும், தமது நியாயபூர்வமான அபிலாசைகளும் கோரிக்கைகளும் ஏற்று அங்கீகரிக்கப்படும் என்ற நம்பிக்கையில் கருத்து பகிர்வுகளையும் சாட்சியங்களையும் ஆதாரபூர்வமான சமர்ப்பணங்களையும் சிறுபான்மை மக்களும் சிறுபான்மையின தலைவர்களும் செய்திருக்கிறார்கள். ஜனநாயக கட்டமைப்புகள் மீது மிகுந்த நம்பிக்கை கொண்ட இந்த தங்கள் அளவிலே சிறிய தொகையை கொண்ட இந்த தேசிய இன தலைவர்கள் அவ்வாறான பல ஆணைக்குழுக்களின் செயல்பாடுகளினால் மோசமாக ஏமாற்றடைந்த வரலாறு இந்த நாட்டிலே உண்டு. இந்த மக்கள் பிரதிநிதிகளாகிய நாங்கள் ஜனநாயக கட்டமைப்புகள் மீதும் ஜனநாயக விழுமியங்கள் மீதும் கொண்டிருக்கும் உறுதியான நம்பிக்கையினையும் பற்றினையும் அண்மைய நாட்களிலும் இந்த மன்றிற்கும் நாட்டிற்கும் சர்வதேசத்திற்கும் மீண்டும் ஒரு முறை நிரூபித்திருக்கிறோம். நாட்டில் ஜனநாயகம் சவாலுக்கு உள்ளான வேளையில் அதற்கெதிராக போராடி தேசிய அரசியலில் உறுதியும் ஜனநாயகமும் மீள திரும்புவதற்காக பாடுபட்ட ஜனநாயக விழுமியங்களின் மீது அசையாத நம்பிக்கை கொண்ட தலைவர்களின் தேசம் என்ற பெருமையும் கண்ணியத்தையும் இன்று இந்த நாடு பெற்றிருக்கின்றது. இந்த நாட்டின் அரசியல் அமைப்பு உறுதியாக பேணப்பட வேண்டும், ஜனநாயகம் மதிக்கப்பட வேண்டும், பாராளுமன்ற சம்பிரதாயங்கள் எந்த விட்டுக் கொடுப்புக்குமின்றி பின்பற்றப்பட வேண்டும் என்பதில் இந்த அளவிலே சிறிய தேசிய இனங்களாகிய தமிழ் மக்கள், பிரதிநிதிகளாகிய நாங்கள் வெளிப்படுத்திய உறுதியான அக்கறை என்பது நாட்டின் கௌரவத்தின் மீதான, தேசத்தின் நலன் மீதான அக்கறை என்பதை தாங்கள் உணர்வீர்கள். இந்த வேளையில் எவ்விதமான இனம், மொழி, பிரதேசம் என்ற பாரபட்சங்களுமின்றி இந்த மக்களும் பெரும்பான்மை சமூகத்தோடு கரங்கோர்த்து சுபீட்சத்தை நோக்கி நம்பிக்கையோடு பயணிப்பதற்காக காத்திருக்கிறார்கள். அண்மை காலங்களில் ஜனநாயக வழிமுறைகளினூடாக தீர்வை கண்டடையும் சுபீட்சத்தை நோக்கிய நம்பிக்கை மிகுந்த பயணத்தில் தமிழ் மக்கள் சார்பில் நாங்கள் மிகுந்த அர்ப்பணிப்பையும் ஈடுபாட்டினையும் வெளிப்படுத்தி வருகிறோம். எனினும் இந்த வேளையிலும் போலி காரணங்களை முன்னிறுத்தி இந்த மக்கள் அச்சமும் அவநம்பிக்கையும் கொள்ளத்தக்க நடவடிக்கைகளும் மறைமுகமாக மொழி ரீதியான இன ரீதியான பாகுபாடுகளும் தொடர்வது மிக வேதனை அளிக்கிறது. தமிழ் மொழி பேசுகின்ற தமிழ் மக்கள் தமது நியாயமான பிரயத்தனங்களுக்கான பலாபலன்களையும் தமது கடின உழைப்புக்கான பெறுபேறுகளையும் அடைந்து கொள்வதனை தடுப்பதற்கான கருவிகளாகவும் வழிமுறைகளாகவும் விசாரணை ஆணைக்குழுக்களும் விசாரணை அறிக்கைகளும் பயன்படுத்தப்படுவது இந்த தேசத்தில் தமிழர்களின் எதிர்காலம் தொடர்பில் நம்பிக்கை இனங்களை தருகிறது. தமது வாழ்வினை கௌரவம் மிக்கதாக அமைத்துக் கொள்வதற்கு தமிழர்களுக்கு இருக்கக்கூடிய ஒரே ஒரு வழியான கல்வியும் அதன் வழியாக பெற்றுக் கொள்ளப்படக்கூடிய வேலை வாய்ப்புகளும் தொடர்பில் அண்மை காலங்களில் தொடர்ச்சியாக தமிழ் மக்களுக்கு அநீதி இழைக்கப்படுவதனை மனச்சாட்சியும் சமூக பற்றிய அடிப்படை புரிதலும் உள்ளவர்கள் மிக இலகுவாக அடையாளம் கண்டுகொள்ள முடியும். கௌரவ குழுக்களின் தவிசாளர் அவர்களே, அண்மை காலத்தில் தேசிய ரீதியான தொழில் வாய்ப்பு சார்ந்த பரீட்சைகளில் அவற்றின் விடைத்தாள்கள் திருத்தப்பட்டு பெறுபவர்கள் பெறப்பட்ட பின்னர் கிடைக்கப்பெறுகின்ற பெறுபவர்கள் இன விகிதாசாரத்துக்கு வேறுபட்டதாக அமையுமாயின், அதாவது தமிழ் பேசும் சமூகத்தை சார்ந்தவர்கள் அதிக விகிதத்தில் சித்தி அடைவார்களாயின், அந்த பரீட்சைகளை ரத்து செய்கின்ற அல்லது அதை அந்த பரீட்சைகளின் பெறுபவர்கள் வெளியிடப்படாமல் காலத்தை இழுத்தடிக்கின்ற அல்லது அந்த பரீட்சைகளின் பெறுபவர்கள் மீது தொடர்ச்சியான முறைப்பாடுகளை பெற்று அவற்றின் மீது விசாரணைகளை நடாத்தி நியமனங்களை வழங்காமல் காலத்தை இழுத்தடிக்கின்ற ஒரு வழக்கம் தொடர்கிறது. பரீட்சைகள் நடாத்தப்படுகின்ற அவற்றின் விடைத்தாள்கள் மதிப்பீடு செய்யப்பட்டு பெறப்படும் பெறுபவர்களின் அடிப்படையில் பரீட்சைகளை ரத்து செய்கின்ற நடைமுறை எவ்விதத்திலும் நியாயப்படுத்த முடியாத இலங்கையின் பரீட்சை முறைமையினை கேலிக்குள்ளாக்கும் ஜனநாயக விரோத செயலாகும். இவ்விடயம் தொடர்பில் கடந்த காலத்திலும் கௌரவ உறுப்பினர்கள் சிலரால் மன்றில் எடுத்துரைக்கப்பட்டிருந்தது. கடந்த காலங்களில் தேசிய ரீதியாக நடத்தப்பட்ட சில பரீட்சைகளில் தமிழ் மொழி மூலமான பரீட்சார்த்திகளின் சித்தி வீதம் மிக குறைவாக இருந்த சந்தர்ப்பங்கள் உண்டு. உதாரணமாக 2012 ஆண்டில் நடாத்தப்பட்ட இலங்கை திட்டமிடல் சேவையின் தரம் 3 ஆட்சேர்ப்பு செய்வதற்கான போட்டி பரீட்சையில் தமிழ் மொழி மூல பரீட்சார்த்திகள் எவரும் சித்தியடைந்திருக்கவில்லை. மிக அண்மையில், அதாவது 2018 அக்டோபர் மாதம் வெளியான கணக்காளர் சேவைக்கு ஆட்சேர்ப்பு செய்வதற்கான திறந்த மற்றும் மட்டுப்படுத்தப்பட்ட போட்டி பரீட்சைகளின் பெறுபவர்களில் பரீட்சைக்கு தோற்றிய பரீட்சார்த்திகளின் இனவிகிதாசாரத்திற்கும் சித்தியடைந்த பரீட்சார்த்திகளின் இனவிகிதாசாரத்திற்கும் இடையில் நம்ப முடியாத அளவிலான வேறுபாடு காணப்பட்டது. கணக்காளர் சேவை மட்டுப்படுத்தப்பட்ட போட்டி பரீட்சையில் சித்தியடைந்த 82 பரீட்சார்த்திகளில் தமிழ் மொழி மூல சித்தியடைந்த பரீட்சார்த்திகள் 2 பேர் மட்டுமே. திறந்த போட்டி பரீட்சையில் சித்தியடைந்த 120 பரீட்சார்த்திகளில் தமிழ் மொழி மூல பரீட்சார்த்தி ஒருவர் மட்டுமே. இவ்விடயங்கள் தொடர்பில் முறைப்பாடுகளோ விசாரணைகளோ சந்தேகங்களோ இன்றி உடனடியாக நேர்முக பரீட்சைகள் நடத்தப்பட்டன. இவ்வாறு தமிழ் பேசும் சமூகத்தை சார்ந்தவர்கள் மிக குறைந்த சதவீதத்தில் சித்தியடைகின்ற பரீட்சைகள் தொடர்பில் எவ்வித கால தாமதங்களோ முறைப்பாடுகளோ விசாரணைகளோ சந்தேகங்களோ இன்றி உடனடியாக நேர்முக பரீட்சைகள் நடத்தப்பட்டு நியமனங்கள் வழங்கப்படுகின்றன. ஆனால் இலங்கையின் நிர்வாக சேவையில் 46 வெற்றிடங்களை நிரப்புவதற்காக கடந்த 2017 ஆண்டின் அக்டோபர் 8 மற்றும் 14 தேதிகளில் கொழும்பில் நடைபெற்ற இலங்கை நிர்வாக சேவை தர 3 ஆட்சேர்ப்பு செய்வதற்கான மட்டுப்படுத்தப்பட்ட போட்டி பரீட்சையின் பெறுபவர்கள் தொடர்பில் இப்பரீட்சையில் சித்தியடைந்த 59 பரீட்சார்த்திகளில் 21 தமிழர்கள் சித்தியடைந்தமை அசாதாரணமானது என்ற அடிப்படையில் தொடர்ச்சியாக அதன் மீதான முறைப்பாடுகள் மீதான விசாரணைகளும் 7 மேலாக முடிவின்றி தொடர்கின்றன. இப்பரீட்சையில் சித்தியடைந்து உயர்புள்ளிகள் பெற்ற நேர்முக பரீட்சைக்கு தகுதி பெற்ற 59 பரீட்சார்த்திகளின் பெயர் விவரங்கள் அடங்கிய பட்டியல் அரச நிர்வாக முகாமைத்துவம் மற்றும் சட்டமும் ஒழுங்கு அமைச்சின் செயலாளரினால் கையொப்பமிடப்பட்டு 2018 ஜூலை 6 தேதி அரச நிர்வாக முகாமைத்துவம் மற்றும் சட்டம் ஒழுங்கும் அமைச்சின் இணையதளத்தில் வெளியிடப்பட்டது. இதில் 38 சிங்கள பரீட்சார்த்திகள், 20 தமிழ் பரீட்சார்த்திகள் மற்றும் ஒரு முஸ்லீம் பரீட்சார்த்தி உள்ளனர். பெறுபவர்கள் வெளியான பின்னர் இப்பரீட்சையில் 21 தமிழர்கள் சித்தியடைந்தமை அசாதாரணமானது என்ற முறைப்பாடுகளின் அடிப்படையில் குறித்த பரீட்சை ரத்து செய்யப்பட உள்ளதாக பத்திரிகைகளில் செய்திகள் வெளியாகியிருந்தன. நேர்முக பரீட்சை நடத்தப்படாமல் காலவரையறையின்றி தற்காலிகமாக பிற்போடப்பட்டிருந்தது. இந்நிலைமையினை கவனத்திற்கொண்டு நானும் இன்னும் சில கௌரவ உறுப்பினர்களும் பாராளுமன்றத்தில் இவ்விடயம் தொடர்பாக எடுத்துரைத்த போது 2018 செப்டம்பர் 21 தேதி பொது நிர்வாக மற்றும் முகாமைத்துவ சட்டம் மற்றும் ஒழுங்கு அமைச்சர் கௌரவ ரஞ்சித் மத்தும பண்டார அவர்களினால் பரீட்சை ரத்து செய்யப்படவில்லை எனவும் தற்காலிகமாக நேர்முக தேர்வு பிற்போடப்பட்டுள்ளது எனவும் தெரிவிக்கப்பட்டதுடன் இது தொடர்பான விசாரணை அறிக்கை ஒன்று புறப்பட வேண்டியிருப்பதாகவும் அறிக்கை கிடைத்தவுடன் யாருக்கும் பாதிப்பற்ற வகையில் அவ்விடயத்துக்கு தீர்வு பெற்றுத்தரப்படும் எனவும் பாராளுமன்றத்தில் உறுதியளிக்கப்பட்டது. கௌரவ குழுக்களின் தவிசாளர் அவர்களே, பரீட்சை பெறுபவர்கள் வெளியாகி 7 கடந்த நிலையிலும் நேர்முக பரீட்சை இதுவரை நடத்தப்படவில்லை. இந்நிலையில் இந்த பரீட்சையின் இன்னொரு பாகமான இலங்கை நிர்வாக சேவை தரம் 3 ஆட்சேர்ப்பு செய்வதற்கான திறந்த போட்டி பரீட்சை 2 கட்டத்திற்கான நேர்முக பரீட்சைக்கு தகுதி பெற்ற விண்ணப்பதாரிகளின் பெயர் பட்டியல் 2018 நவம்பர் மாதத்தில் வெளியிடப்பட்டு 2018 டிசம்பர் மாதத்தில் அவர்களுக்கான நேர்முக பரீட்சைகளும் நடத்தப்பட்டு விட்டன. 2018 நவம்பர் மாதத்தில் பெறுபவர்கள் வெளியான திறந்த போட்டி பரீட்சை பரீட்சார்த்திகளுக்கான நியமனங்கள் இப்போது வழங்கப்படுமாயின் 2018 ஜூலை மாதத்தில் பெறுபவர்கள் வெளியான மட்டுப்படுத்தப்பட்ட போட்டி பரீட்சையின் வயதில் கூடிய பரீட்சார்த்திகள் நிர்வாக ரீதியாக தமது சேவை காலம் முழுவதிலும் மிக மோசமான பாதிப்பிற்குள்ளாகும் அபாய நிலையினை எதிர்நோக்குகின்றனர். மட்டுப்படுத்தப்பட்ட போட்டி பரீட்சையினை ரத்து செய்வதற்கான முயற்சிகள் தற்போது மீண்டும் அரசியல் நிர்வாக மட்டங்களில் விரைந்து முன்னெடுக்கப்படுவதாக நம்பத்தகுந்தவர்கள் அச்சம் வெளியிடப்படுகிறது. சித்தியடைந்த பரீட்சார்த்திகள் இவ்விடயம் தொடர்பில் அரச நிர்வாக அலகுகளை அணுகின்ற போதும் இவ்வாறான கருத்துக்களே உத்தியோகபூர்வமற்ற முறையில் தெரிவிக்கப்படுகின்றன. பெறுபவர்கள் வெளியாகி 7 மேலாக முடிவின்றி தொடர்ந்து நடத்தப்படும் விசாரணைகளும் இதுவரையில் சமர்ப்பிக்கப்படாத விசாரணை அறிக்கைகளும் பரீட்சை தொடர்பான பரீட்சை திணைக்களத்தினால் சமர்ப்பிக்கப்பட்ட அவதானிப்பு அறிக்கையும் கூட மிக நீண்ட காலமாகியும் பொதுச்சேவை ஆணைக்குழுவை சென்றடையாமையும் பல்வேறு நம்பிக்கை இனங்களையும் சந்தேகங்களையும் தருகின்றன. கடந்த காலத்தில் இலங்கை கணக்காளர் சேவை பரீட்சையின் பெறுபவர்களும் இவ்வாறு ரத்து செய்யப்பட்டது. தொடர்பில் கௌரவ உறுப்பினர்களால் இந்த மன்றின் கவனத்துக்கு எடுத்துரைக்கப்பட்டதை தாங்கள் அறிவீர்கள். கௌரவ பிரதம அமைச்சர் அவர்களால் பரீட்சை அமைச்சினால் ரத்து செய்யப்படவில்லை எனவும் சுயாதீன ஆணைக்குழுவான பொதுச்சேவை ஆணைக்குழுவே பரீட்சை ரத்து செய்ததாகவும் பதிலுரைக்கப்பட்டது. கௌரவ குழுக்களின் தவிசாளர் அவர்களே, தற்போது கூட சுயாதீன ஆணைக்குழுவான பொதுச்சேவை ஆணைக்குழு தனது தீர்மானங்களை எடுப்பதற்கு அவசியமானதை கருதி கல்வி அமைச்சிடமும் பரீட்சை திணைக்களத்திடமும் கோரியிருந்த மிக அவசியமான பரீட்சை தொடர்பான அவதானிப்பு அறிக்கைகள் கூட அனுப்பப்படாமல் மிக நீண்ட காலமாக இழுத்தரிக்கப்படுவதன் மூலம் மறைமுகமாக தவறான தீர்மானங்களை நோக்கி அழுத்தம் வழங்கப்படுகிறதோ என்னும் அச்சம் பரீட்சார்த்திகளால் தெரிவிக்கப்படுகின்றது. தமிழ் பேசும் மக்களின் நியாயமான உழைப்பின் பலனையும் அவர்கள் தமது கடின முயற்சியினால் பெற்ற வாய்ப்புகளையும் தட்டி பறிப்பதற்கான கருவிகளாக விசாரணைகளும் விசாரணை ஆணைக்குழுக்களும் தவறாக பயன்படுத்தப்படுகின்றனவா என்று நாங்கள் அச்சமடைகிறோம். எவ்விதமான இனம், மொழி, பிரதேசம் என்ற பாரபட்சங்களும் இன்றி இந்த தேசிய இன மக்களும் தங்களை நம்பி தங்கள் தலைமையின் கீழ் சுபீட்சத்தை நோக்கி நம்பிக்கையோடு பயணிப்பதற்காக காத்திருக்கிறார்கள் என்பதை தங்கள் மீதான கவனத்தில் கொள்ளும்படி தயவாக கேட்டுக் கொள்கின்றேன். கடந்த காலத்தில் கல்வியில் தமிழர்கள் மீது திணிக்கப்பட்ட தரப்படுத்தல் என்னும் பாரபட்சம் காரணமாக இந்த தேசம் யுத்தத்தால் சிதைக்கப்பட்டு நாங்கள் மீண்டும் ஒரு முறை சந்திக்க விரும்பாத காலப்பகுதி ஒன்றினூடாக நாடு பயணிக்கும் துர்பாக்கியம் நிகழ்ந்தது என்பதை நாங்கள் அனைவரும் அறிவோம். எனவே நீதியான தீர்வு ஒன்றை பெற்றுத் தருமாறு ஜனநாயகத்தின் பெயரால் பணிவோடு கேட்டுக் கொள்கின்றேன். நன்றி.
நன்றி. ஹொனரபிள் அஜித் பி பெரேரா.
விபாகியாக சம்பந்தித்துமா என் பிரகாஷியாக வங்கித்துமாரி கியான கேமதி மீ விபாகிய சம்பந்த பிரச்சன பாத்திர பிட்டுவீமாக சம்பந்தவதே பரீட்சனே அத்தியனவா அத்தியாபன மாத்தியாஞ்சி மீ விபாகிய அவலங்கல்லத்னே பரீட்சனையும் பசி தமே அப்படி தீர்ணையாக கண்ணி மைதிர புத்துமாயி சோதனாவு கிரான்னிப்பா திதாஸ் தாஹதி பரிபாலன சேவை விபாகிங் கசிய விசியக்கிங் திசாயதினே சமத்திலா திப்ப திரவிட பாஷா அப்ப சீலு தினாட்டமே பத்தியும் துண்ட ஹிமாப்பி அசாதாரண அக்கறானே நமக்கு விபாக பிரஷ்ன பத்திர பிட்டவேலா தீயணும் யம் அசாதாரண அக்கிலா தீரணும் இவ பரீட்சா கிரீம விபாக திபாத்மித்து காரியா விபாக திபாத்மி வார்த்தா பாவம் பசி பிசு தீந்துவா கண்ணுவா பகுகி தவச மாச திகா ரட்டே திப்ப அவினிச்சிதாவே அராஜிக்கு பாவே சமாஹிதம் கல்யாண நேதி மகோயில பல்ல புத்தமாட்டு உத்தரையா கேட்கணும்.
ගරු සභාපතිතුමනි ගරු ඇමැත්තුමාගේම තමයි පොට්ටාම කෙටි කාරණයක් ජාතික වැදගත්කමක් තිබෙන නිසා ශ්‍රීධරන මැතිතුමා මතුකරු ප්‍රශ්නය ශ්‍රී ලංකා පරිපාලන සේවා විභාගයේ බඳවා ගැනීම් සම්බන්ධ විශාල ගැටලුවක් ඇති වෙලා තිබෙනවා. ඒ සම්බන්ධව ඇමැත්තුමා ප්‍රකාශ කළා විභාගයේ යම්කිසි වංචාවක් වුණාද නැද්ද කියලා පරීක්ෂණයක් කරන බව. අප දන්නා තරමින් විභාග දෙපාර්තමේන්තුව පැහැදිලි වාර්තාවක් ලබා දී තිබෙනවා එවැනි විභාග වංචාවක් සිදු නොවූ බව. ඒ නිසා මොකද විභාගය පැවැත්වුවේ විභාග දෙපාර්තමේන්තුවේ. ඒ නිසා මේකේ විභාග ප්‍රතිඵල නිකුත් කරලා ඒ වැඩිම ලකුණු ගත්ත අය තෝරගෙන ඉන්ටර්වයුව වලට කැඳවලා ඊට පසුව විභාග වංචාවක් වුණා කියන එක ගරු සභාපතිතුමනි පිළිගත හැකි කරුණක් නෙමෙයි. ඒ නිසා අපි ඉතාමත්ම පැහැදිලි කියනවා දෙමළ ජන දෙමළ තරු ශිෂ්‍යයන් වැඩි ප්‍රමාණයක් ඉන්නවා කියන පදනමින්ද මේක අහෝසි කරන්න යන්නේ කියන කරුණ පැහැදිලිව මේ සිංහල ශිෂ්‍යයන්ව මතු කරනවා.
සාධාරණයි එහෙම දෙමළ විශාල ප්‍රමාණයක් සමත් වුණා කියලා අපි එහෙම අසාධාරණ තීන්දුවක් ගන්නෙ නැහැ. ප්‍රශ්න පත්‍ර බල්ලේ වුණායින් පස්සේ වුණත් යම් චෝදනාවක් ආයෙන් පස්සේ අපිට පරීක්ෂා කරන්න වෙනවා. ඒ කිසි ප්‍රශ්නයක් නැහැ. తాවකාලිකව නවත්තලා තියෙන්නේ. බොහොම සාධාරණ තීන්දුවක් ගන්නවා බය වෙන්න එපා.
බොහොම සුදී හොන්ඩබල් අජිත් පී පෙරේරා.
ගරු නියෝජ්‍ය කාරක සභා සභාපතිතුමනි, අද දින කාරක සභා අවස්ථාවේදී ඉදිරිපත් කරනු ලබන සංශෝධනවලට යටත්ව පරීක්ෂණ කොමිෂන් සභා සංශෝධන පනත් කෙටුම්පතට මගේ සහය පළවෙන. ගරු නියෝජ්‍ය කාරක සභා සභාපතිතුමනි, මෙම පනත පිළිබඳ කාරණය පසුගිය දිනවල දේශපාලනිකව බොහෝ විවාදයට ලක්ුණ. ගරු ජනාධිපතිතුමත් මේ රජය වෙනස් කරන්න අගමැතිවරයා වෙනස් කරන්න පවා හේතුවක් වශයෙන් මේ පනත් කෙටුම් පත කියා සිටියා. මං ගැන කියන්න කැමති 2018 සෙප්තැම්බර් මාසේ 18 වෙනිදා දරණ නීතිපතිතුමා වෙනුවෙන් යසන්ත කෝදාගොඩ සොලිසිර ජනරාල්තුමා ඉදිරිපත් කරලා තිබෙන නීතිපතිගේ මතය ප්‍රකාරව මේ පනත අදාළව සංශෝධන ඉදිරිපත් කරන්නේ නම් සාමාන්‍ය බහුතරයෙන් මේ පනත සම්මත කරගත හැකි බව සඳහන් කරලා තිබෙනවා. ඒ වගේම අපේ රජය 3/2 ජනවරමක් මේ මොහොතේ 3/2 මන්ත්‍රි සංඛ්‍යාවක සහය ලබන්නේ නැහැ. බහුතරයක් අපේ රජයේ තිබුණත් ඒ නිසා අපිට අදාළ සංශෝධන නීතිපතිතුමාගේ මතය අනුව ඉදිරිපත් කරන්න සිදු වුණා. ඒ නිසා ගරු නියෝජ්‍ය කාර්ක සභාපතිතුමනි මම බොහොම පැහැදිලිව කියන්න කැමති මම සභාගත කරනවා නීතිපතිතුමාගේ 2018 9 18 දින ඇති ලිපිය ඒ අනුව කිසිම ආකාරයක මේ පනත ප්‍රමාද වීම ගැන පනතර සංශෝධන ඉදිරිපත් කිරීම ගැන සැක සංකා ඉදිරිපත් කරන්න කාරණයක් නැහැ මේ කාරණය පිළිබඳව යසන්ත කොදාගොඩ ජනාධිපති නීතිපතිතුමා නීතිපතිතුමා වෙනුවෙන් තමයි මෙමනි සංශෝධන ඉදිරිපත් කරලා තිබෙන්නේ ඒ නිසා මේ දිහා සැකෙන් බලන්න ඌමනාවක් නැහැ බොහොම පැහැදිලිව ඒ කාරණේ කියන්න අවශ්‍යයි දෙවෙනි කාරණේ තමයි දැනට විවිධ නීති ගණනාවක මේ අල්ල සහ දූෂණය පිළිබඳ නීති සඳහන් වෙනවා අල්ලස් පනතේ වත්කම් හා බැරකම් ප්‍රකාශ කිරීමේ පනතේ මුදල් විශුද්ධිකරණය පිළිබඳ පනතේ යනාදී පනත් ගණනාවක් දැන් මෙම ක්ෂේත්‍රයට තිබෙනවා අපේ ආණ්ඩුක්‍රම ව්‍යවස්ථාවේ 19 වෙනි සංශෝධනයෙන් පසුව බොහොම පැහැදිලිව 156 ඒ ව්‍යවස්ථාව සඳහන් කරලා තිබෙනවා මේ සියල්ලම සංග්‍රහිත කොට තනි පනතක් ගෙනීමේ අවශ්‍යතාවය ප්‍රායෝගික භාවිතයටත් පුරවැසියාර නීතිය පැහැදිලි වෙන්නත් අනවශ්‍ය අපහැදිලිකම් දුරු වෙන්නත් නීතිය යාවත් කාලින කරන්නත් මෙය ඉවහල් වෙනවා මේ පිළිබඳව පාර්ලිමේන්තුවේ නෛතික කටයුතු හා දූෂණ නිරෝධී ආංශික අධීක්ෂණ කාර්ක සභාවේ අපි සාකච්ඡා කරලා මේ පිළිබඳව අල්ලස්ව දූෂණ කොමිෂන් සභාවටත් නීති කැටුම්පත් දෙපාර්තමේන්තුවටත් අදාළ අධිකරණ අමාත්‍යංශයටත් අපි උපදෙස් ලබා දීලා තිබෙනවා තනි නීතියක් අරගෙන එන්න තනි පනතක් අරගෙන එන්න මේ කාරණේ සම්බන්ධව ඒ නිසා අපි විශ්වාස කරනවා මේ පිළිබඳව බලය තිබෙන ඒ සංගෘහිත කිරීම පිළිබඳ බලය තිබෙන බලධාරීන් මේ පාර්ලිමේන්තුවේ ක්‍රියාදාමයෙන් ලැබුණු මේ අවස්ථාව ප්‍රොජෙන්ට් අරගෙන ඒ තනි නීතියක් සංගෘහිත කිරීම සඳහා ඉක්මනින් පියවර ගනී කියලා අපි බලාපොරොත්තු ඉලක්කයට යන්න අපිට අමාරු වෙන්න පුළුවන් බලාපොරොත්තු උනේ ජනවාරි පෙබරවාරි මාසවල මේ පනත් කිරීම පොද ඉදිරිපත් කරන්න නමුත් අපිට තව මාසයක් දෙකකින් උනත් තරමක් ප්‍රමාද වෙලා උනත් ඊළඟ මාස කීපය තුළ මේ සංග්‍රහිත පනත ඉදිරිපත් කරලා සම්මත කර ගැනීම අවශ්‍යයි ඒ නිසා ඒ වගේම මෙම පනත් කැඩුපත මගින් අත්‍යවශ්‍ය ප්‍රධානම දේ තමයි විවිධ පරීක්ෂණ කොමිෂන් සභාවල වාර්තාගත කරන ලද සාක්ෂි නැවතවරක් පොලිසිය විසින් නැවතවරක් අල්ලස් හෝ දූෂණ නිමාර්ශන කොමිෂන් විසින් වාර්තා කරලා ඒ කට උතර ලබාගෙන නැවත විමර්ශනයක් කරන්න අවශ්‍යතාවයක් තිබුණා කලින් නඩු පැවරීමට කලින් දැන් මෙම සංශෝධනයේ නිසා අඩුගානේ නීති දෙකක් සම්බන්ධව එලෙස නැවත පරීක්ෂණ කිරීමේ අවශ්‍යතාවය පැන නගින්නේ නැහැ අපි බලාපොරොත්තු වෙන්නේ මේ සම්පූර්ණ සංග්‍රහිත නීතිය අරන් ආවහම මේ තිබෙන අඩුපාඩුකම් ගැටලු පරස්පරතා ලිහේ කියලා. නීතිපතිවරයාට තිබෙන බලය කුමක්ද? අල්ලස් කොමිසමේ අධ්‍යක්ෂ ජනරාල්වට තිබෙන බලය කුමක්ද? කියන මේ කාරණා ගැන මීටත් වඩා පිරිසිදුව මීටත් වඩා පැහැදිලිව තනි නීතියක අන්තර්ගත වීමේ අවශ්‍යතාවය තිබෙනවා. ඒක විශේෂයෙන් මතක් කරන්න ඕනේ ආණ්ඩුක්‍රම ව්‍යවස්ථාවේ 156 වෙනි ව්‍යවස්ථාවේ 19 වෙනි සංශෝධනය හරහා අරන් ආපු නීතිමය අවශ්‍යතාවය. ඒක අපි ඉටු කළ යුතුව තිබෙනවා. දැන් නීතිපතිතුමාගේ මතය මේ පනත් කැඩුම්පත පිළිබඳ මතය සඳහන් කරන්නේ ඒකයි. ඒ නිසා මම එතනින් එහාට ගැන කතා කරන්න බලාපොරොත්තු වෙන්නේ නැහැ. ඒ වගේම අපේ රජය අල්ල සහ දූෂණය පිළිබඳ සටන් පාට මත බලයට පත් වූ රජයක්. අපි ඒ දූෂණ හා සම්බන්ධව පරීක්ෂණ 120කට වැඩි ගණනක් සාර්ථකව අවසන් කරලා තිබෙනවා. ඒ පිළිබඳව නඩු පැවරීමේ කටයුතු සඳහා නීතිපතිවරයාට ගොනු ඉදිරිපත් කරලා තිබෙනවා. අල්ලස් හෝ දූෂණ නිමර්ශන කොමිසම තවත් වෙනමම පරීක්ෂණ කරලා තිබෙනවා. නමුත් මේ නඩු විභාග පරක්වීම, මේ නඩු විභාග ප්‍රමාද වීම පිළිබඳ ප්‍රශ්නය මම හිතන්නේ මුළු රටම දකින ප්‍රශ්නයක්. හැමෝම අහන්නේ ඇයි මේ නඩු ඉක්මනින් ඉවර කරන්නේ නැත්තේ කියලා. මේ නඩු ඉක්මනින් ඉවර කරන්න සාමාන්‍ය කාර්යපටිපාටියට බැහැ. ඒ නිසා නඩු ඉක්මනින් ඉවර කිරීම සඳහා අලුත් වේගවත් කාර්යපටිපාටියක් ඇති කරන්න හැබැයි අපරාධ නිධාන සංග්‍රහය ලෙසම අදාළ වෙනවා සාක්ෂි ආඥා පනතේ ලෙසම අදාළ වෙනවා අනිකුත් නීති ආධිපත්‍යයට අදාළ වන්නා වූ සියලු මූලධර්ම විත්තිකරුවන්ටත් සාක්ෂිකරුවන්ටත් ලැබෙන ආකාරයට වේගවත් කිරීම සඳහා වැඩපිළිවෙළක් අපි ඉදිරිපත් කරා අධිකරණ සංවිධාන පනත හරහා ඒ සංශෝධනය කරලා ත්‍රිපුද්ගල විශේෂ මහාධිකරණ පිහිටවීම සඳහා මේ පිළිබඳ කැබිනට් මණ්ඩලයේ එකඟතාවයක් ඇති කරගෙන තිබෙනවා විශේෂ ත්‍රිපුද්ගල මහාධිකරණ තුනක් පිහිටවන්න දැන් එක් අධිකරණයක් පිහිටවලා එහි වැඩකටයුතු කරගෙන යනවා ඒක වැදගත් අපි ස්තුතිවන්ත වෙනවා ඒ පිළිබඳව කටයුතු කරපු තලතාතුකොල්ල මෙතනියට අධිකරණ බහර ඇමතුමි හැටියට ඒ වගේම තවත් දෙවැනි අධිකරණයක් පිහිටෙව්වා ඒ දෙවැනි අධිකරණය සඳහා දැනට ආර් ගුරුසිංහ මැතිතුමා අමල් රණරාජ මැතිතුමා ශෂී මහේන්ද්‍රන් මැතිතුමා යන විනිශ්චයකාරතුමන්ලා 30 දෙනා පත් කරලා තිබෙනවා ඒ දෙවැනි අධිකරණය. දැන් මේ පිළිබඳව ඒ ගැසට් නිවේදනය පළ කරලා තිබෙනවා ඒ වගේම විනිශ්චයකාරවරු පත් කරලා තිබෙනවා. හැබැයි තවමත් මේ අධිකරණයේ ප්‍රායෝගිකව නඩු විභාග කිරීමේ කටයුතු ආරම්භ කළා නැහැ. 2019 ජනවාරි මාසේ 8 වෙනිදා ඒ මූලික කටයුතු සම්පාදනය පිළිබඳ සාකච්ඡාවක් තිබුණු බව අපිට තොරතුරු තිබෙනවා. නමුත් මේ කටයුතු ඉතාම ඉක්මනින් දෙවැනි අධිකරණයත් ආරම්භ වී තිබෙනවා. ඒ වගේම කැබිනට් තීරණය අනුව තුන්වැනි අධිකරණයකුත් කොළඹ පිහිටවන්න එකඟතාවයක් තිබෙනවා. දැන් මේ අධිකරණ තුනක් නොමැතිව, ඒ කියන්නේ ත්‍රිපුද්ගල විශේෂ අධිකරණ තුනක් නොමැතිව මේ එකතු වෙලා තිබෙන බරපතල නඩු විභාග කොට අවසන් කරන්න නොහැකි. ඒ නිසා මේ අධිකරණ තුනම අවශ්‍යයි. එකක් පමණක් ප්‍රමාණවත් වන්නේ නැහැ. දැන් මේ විශේෂ අධිකරණ හරහා තිබෙන වාසිය තමයි ඒ එක් නඩුවක් විභාගයට ගත්තාම ඒ නඩුව අවසානයේ තෙක්ම එක දිගට අරන් යන එක. මේක අලුත් දෙයක් නෙමෙයි. මීට කලින් අපිට මතකයි 1988ට කලින් මිනිමැරුම තත්කිරීම ශ්‍රම දූෂණය ගැන වැරදි යන වැරදි ගැන අනිවාර්යයෙන්ම ජූරි නඩු විභාග පැවැත්විය යුතු තිබුණා. දැන් ජූරි නඩු විභාගයකදී අත වශයෙන් මුනේ ඒ නඩුව ආරම්භයේ සිට අවසානයේ දක්වා එක දිගට විභාග කිරීම. එවැනිම ක්‍රමවේදයක් තමයි මේ අනුගමනය කරන්නේ. නිසා මේ නඩු එක දිගට විභාග කිරීමෙන් කිසිවෙකුට අසාධාරණයක් වෙන්නේ නැහැ. ඒ සමාජයට වඩාත් විනිවිද භාවයෙන් යුතුව මේ ප්‍රශ්න දකින්නට පුළුවන්. ඒ වගේම විත්තියටත් පැමිණිල්ලටත් රටේ පුරවැසියන්ටත් යුක්තියක් ඉෂ්ට වෙනවා. නමුත් මේ දෙවැනි තුන්වැනි අධිකරණ තාමත් ප්‍රායෝගිකව තමගේ කටයුතු ආරම්භ නොකිරීම මේ රටේ ජනතාව බොහොම විමසිල්ලෙන් බලන් ඉන්නවා. මම විශ්වාස කරනවා ගරු අධිකරණ ඇමතුමියටත් ඒ වගේම ගරු අග්නිශකාරතුමා ප්‍රමුඛ අධිකරණ සේවා කොමිෂන් සභාවටත් යුතුකමක් තිබෙනවා මේ අධිකරණ ඉක්මන් කරන්න, මේ දෙවැනි සහ තුන්වැනි අධිකරණ ඉක්මන් කරන්න.
ගරු සභාපතිතුමනි, ඇමතුමනි, දැන් පරීක්ෂණ කමිෂන් සභා පත් කිරීමේ බලය තිබෙන්නේ මා දන්නා තරමින් ජනාධිපතිවරයාට. එතකොට ඒ පරීක්ෂණ කමිෂන් සභා වලින් එන වාර්තා සහ නිර්දේශ ක්‍රියාවට නැගීමේදී පසුගිය කාලෙත් අපි දැක්ක දේ තමයි ඒවා ජනාධිපතිවරයා විසින්ම නීතිපතිතුමාට යොමු කළේ නැතිනම් ඒවට අදාළ කරන ක්‍රියාමාර්ග ගැනුනේ නැහැ. දැන් මේ 50 සංශෝධනයෙන් ජනාධිපති කොමිසමක් කියන්නේ පුද්ගලික දෙයක් නොවන නිසා එවැනි පරීක්ෂණ සිදුනාට පස්සේ එහෙම යොමු කළත් නැතත් අදාළ ආයතනවලට බලයක් එනවද? ඒ මත පඬනම් වෙලා අධිකරණ මේ කටයුතු ආරම්භ කරන්නේ.
බිමලරත්නක මෙතුමනි, ඉතාම වටින ප්‍රශ්නයක්. නමුත් මෙම පනතෙන් එවැනි බලයක් ලැබෙන්නේ නැහැ. ගරු ජනාධිපතිතුමාට පරීක්ෂණ කොමිෂන් සභා පත් කිරීම සඳහා තිබෙන විශේෂ බලතල ප්‍රකාරව එතුමට පුළුවන් යම් කරුණක් පිළිබඳ පරීක්ෂණ කොමිෂන් සභා පත් කරන්න, කරුණු සොයා බලන්න, සාක්ෂි එකතු කරන්න, ඒ වගේම නිගමන වලට එළඹෙන්න. ඒතර ජනාධිපතිවරයාට තමයි කොමිෂන් සභාව මේ වාර්තා බාර දෙන්නේ. ඒතර ජනාධිපතිවරයා මේ වාර්තාව නීතිපතිවරයාට යවුවේ නැත්තම් ඕ යවන එක ප්‍රමාද කළොත් මේ නීතිපතිවරයාට මේ පියවර ගන්න බැරි වෙනවා. ඒ වගේම අල්ලස්සා දූෂණ විමර්ශන කොමිසමට ඒ පියවර ගන්න බැරි වෙනවා. ඒ වගේම වැදගත්ම කාරණේ තමයි දැන් පහුගිය දවස්වල අපි දුටුවා මේ වර්තමාන රජයේ දූෂණ පිළිබඳ සොයා බැලීම සඳහා ගරු ජනාධිපතිතුමා කොමිෂන් සභාව පත් කරා. අපි ඒක ඉතාම වැදගත් කරුණක් වශයෙන් පිළිගන්නවා. එහෙම කරන්න ජනාධිපතිතුමාට අයිතිය තියෙනවා. නමුත් මීට කලින් ගරු ජනාධිපතිතුමා විසින් පත් කරපු කොමිෂන් සභාවල වාර්තා හරහා කරුණු අඩු ගානේ 32ක්, ඒ කියන්නේ නඩු කාරණා බරපතල දූෂණ 32ක් පිළිබඳව චූදිතයන්ට විරුද්ධව චෝදනා නගලා තිබෙනවා. දැන් එයින් පහක් හොයිට අඩු ප්‍රමාණයක් තමයි අද චෝදනා ගනු කිරීම කළ තියෙන්නේ. ඒ වගේම වඩාත්ම බරපතල සිද්ධිය මහ බැංකුව බඳුන් කර සිදුවීම අද වෙනකන් අද චෝදනා ගනු කළ නැහැ. එතකොට ඒ නිසා මේ අලුත් කොමිෂන් සභාව පත් කිරීමට ජනාධිපතිතුමාට තිබෙන උනන්දුව ගැන අපි ස්තුතිවන්ත වෙනවා. ඒ වගේම අපි ජනාධිපතිතුමාගෙන් ඉල්ලා සිටින කැමැති ඔය බරපතල දූෂණ පිළිබඳ විමර්ශනය කිරීම සඳහා පත් කරපු ඒ ජනාධිපති කොමිෂන් සභාවේ නිගමනයන් ගැනත්, ඒ වගේම බැඳුම් කර කොමිසමේ නිගමනයන් ගැනත් අභිචෝදනා ඉක්මනින් ගොනු කරලා අර විශේෂ ත්‍රිපුද්ගල මහාධිකරණ හරහා ඒ නඩු විභාග කිරීම සඳහා පියවර ගන්න අවශ්‍යයි. මේවා ජනාධිපතිතුමා බලන් ඉන්න ඕනේ අපි වගේ. එතුමාට ඒ බලය තිබෙනවා. එතුමාට නීතිපතිවරයා කැඳවලා උපදෙස් දෙන්න පුළුවන්. ඒ වගේම මේ අධිකරණ පටන් ගන්න ඉඩකඩ පහසුකම් නැත්තම් ගැටු නැත්තම් දැන් මේ දෙවැනි අධිකරණය පිළිබඳව ප්‍රමාදයට හේතු වශයෙන් කියන්නේ දැනට මේ පහසුකම් නැතිකම. ඒක උත්තරයක් නෙමෙයි. එතකොට ඒ නිසා මේ කොළඹ පිහිටවීමට යෝජිත කැබිනට් මණ්ඩලය අනුමත කරපු විශේෂ මහාධිකරණ තුන දැම්මම පිහිටවන්න ඕනේ. ඒ සඳහා අවශ්‍ය ගැටළු निराකරණය කිරීමේ විශේෂ වගකීමක් ජනාධිපතිතුමාට තිබෙනවා. ඒ වගේම ඊට අමතරව එතුමාම පත් කරලා දැනට වාර්තා පිටු දහස් ගාණක් ඉදිරිපත් වෙලා තිබෙන ඒ බරපතල දූෂණ පිළිබඳ කොමිෂන් සභාවේ ඒ නිගමනයන් ගැනත් ඉක්මනින්ම නඩු පවරන්න ඕනේ. එතුමේ කොමිෂන් සභාව පත් කරනවා, වාර්තා ගෙන්න ගන්නවා. ඉන්පසුව ඒ පිළිබඳව ප්‍රායෝගික පියවරක් සිදු වෙන්නේ නැහැ. ඒ නිසා මේක ඉතාම වැදගත් කාරණයක්. ඔබතුමාතු කරපු කාරණේ මේක ඒ මෙම පනත සීමිත පරමාර්ථයකට පමණයි තිබෙන්නේ. නමුත් බලනත් නැග ගරු මන්ත්‍රීතුමනි, මීට කලින් මම සඳහන් කරපු කාරණේ තමයි දැන් මේ විවිධ පනත්වල විවිධ නීති තිබීම තුළ යම් යම් ගැටලු සහ පරස්පරතා තිබෙනවා. දැන් අත වශයෙන්ම ආණ්ඩු ක්‍රම ව්‍යවස්ථාවේ 156 ඒ ව්‍යවස්ථාවේ කියනවා මේ සියලුම නීති සංග්‍රහීත කරන තනි නීතියක අවශ්‍යතාවය ගැන. දැන් ඒ සඳහා වූ උපදෙසුත් දැන් අපි ලබා දීලා තියෙනවා පාර්ලිමේන්තුවේ කමිටුවක් කරා. ඒ නිසා ඒ අඩුපාඩු සියල්ලම මේ ඉවත් කරලා තනි සංග්‍රහිත නීතියක් සකස් කිරීම වැදගත් වෙනවා. ඒ වගේම ඔබතුමා සඳහන් කරපු පරිදි දැන් ජනාධිපතිවරයා විසින් පත් කරපු පරීක්ෂණ කොමිෂන් සභාවක නිගමනයන් තිබෙනවා නම් යම් යම් පුද්ගලයන්ට විරුද්ධව මහාධිකරණයේ නඩු පැවරීමට, යම් යම් පුද්ගලයන්ට එරෙහිව වැඩිදුර විමර්ශනය කිරීම සඳහා අල්ලස්සා දූෂණ විමර්ශන කොමිසමට යොමු කිරීමට, යම් යම් පුද්ගලයන්ට එරෙහිව වැඩිදුර විමර්ශනය කිරීම සඳහා පොලිසියට යොමු කිරීමට ඒ උපදෙස් අනුව ක්‍රියා කරන්න ගරු ජනාධිපතිතුමාට බැඳීමක් තියෙනවා. එහෙම නැතුව එතුමා කැමති කාලයක් ඒ වාර්තා ළඟ තියාගෙන ඉන්න පුළුවන් කමක් නැහැ. මොකද එහෙම ළඟ තියාගෙන හිටියොත් එතුමාට හොදත් නැහැ. ඒ වගේම රටේ පුරවැසියන්ගේ අයිතිවාසිකම් වලට දෙකින් ගැටලුවක් සිදු වෙනවා. ඒ නිසා අපි මේ පරීක්ෂණ කොමිෂන් සභාව ගැන විවිධ අවස්ථාවල විවිධ චෝදනා එල්ල වෙනවා. මේවා මේ දේශපාලනික කාරණා මතයි පත් කරන්න කියලා ඉතිහාසයේ වෙනිත් සිදුවීම් වෙලා තිබෙනවා. වෙන්න පුළුවන්. නමුත් අනෙක් අතට සාමාන්‍ය කාර්යපටිපාටි යටතේ පරීක්ෂණ කරලා සොයා ගන්න බැරි විදිහ බරපතල දූෂණයන් පිළිබඳව කරුණු සොයා ගැනීමට මේ පරීක්ෂණ කොමිෂන් සභාවලට ශක්තිය තිබෙන බව අපිට ඉතිහාසයේ විසින් පෙන්වුම් කළ තිබෙනවා. ඒ නිසා ගරු නියෝජ්‍ය කාර්යබහුල සභාපතිතුමනි, මෙම පනත් කෙඩුම්පත වැදගත් එක් පියවරක්. හැබැයි වැදගත් වන වැදගත්ම කාරණේ තමයි දැනට පරීක්ෂණ කළා අවසන් කරලා තිබෙන කාරණා පිළිබඳව දැන්වත් නඩු පවරන එක. දැන් ගරු ජනාධිපතිතුමාට අමතර වගකීමක් තියෙනවා. දැන් එතුමා පහුගිය ඔක්තෝබර් 26 කුමන්ත්‍රණයේ අවස්ථාවේදී එතුමා කීප වතාවක්ම ජාතිය අමතලා මේ පනත් කෙඩුම්පත ගැන සඳහන් කරා. මේ පනත් කෙඩුම්පත අපි විසින් මේ රජයේ විසින් හිතාමතා ප්‍රමාද කරලා
කරු අමදිතුමා කාලය අවසන්
කරු නියෝජ්‍ය කාර්ය සභාපතිතුමනි, මම අවසාන වශයෙන් කියනවා ඕන දැන් අද මේ පනත මම හිතන්නේ කිසි කෙනෙක් විරුද්ධ වෙන එකක් නැහැ. අද ඒකමතිකව සම්මත කරගන්න පුළුවන්කම තිබෙනවා. එහෙමනම් දැන් කතානායකතුමා අත්සන් කරපු මොහොතේ ඉඳලා කිසිම බාධාවක් නැහැ. තරාතිරම නොබලා සෑම තැනැත්තෙකුටම අදාළව සෑම වරදකරුට අදාළව ඉක්මනින් නඩු පවරන්න. ඒ නිසා තවදුරටත් රජයට දෝෂාරෝපණය කරන දෙයක් නැහැ. මම විශේෂයෙන් මතක් කරනවා ගරු ජනාධිපතිතුමා මේ විෂය ගැන, මේ පනත ගැන, මේ පනත් කරුම්පත ගැන විටින් විට සඳහන් කරපු නිසා, ඒ පිළිබඳව එතුමා පාර්ලිමේන්තුවේ අපේ අවධානය යොමු කරපු නිසා, එතුමට දැන් විශේෂයෙන් හොයලා බලන්න පුළුවන් මේ පනත සම්මත වුණාම දැන් මේ සියලු වැරදිකරුවන් ඉක්මනින් නඩු පවරන. ඒ වගේම අධිකරණ තුනක් පමණක් නෙමෙයි අධිකරණ සංවිධාන පනත අනුව ඊට වැඩියෙන් උනත් අධිකරණ පිටවන්න පුළුවන් අනෙක් කටයුතු වලට තියෙන උනන්දුව එම චූදිතයන්ට එරෙහිව නඩු පැවරීම පිළිබඳවත් ඇති වේවා කියලා අපි ප්‍රාර්ථනා කරමු.